તારીખ 25/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 411 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 777
શ્રીમદ રાજચંદ્ર વિચનામ 411મો પત્ર ચાલુ છે 353 પાને નીચે છેલ્લો પેરેગ્રાફ છે આ પત્રમાં જુદા જુદા વિષય ઉપર પોતે સ્પષ્ટીકરણ આપ્યું છે આગળ પાછળ કોઈ પ્રશ્નો પૂછાણા હશે એનું સ્પષ્ટીકરણ આ એક પત્રમાં આપ્યું છે એટલે પહેલા ને બીજા પેરેગ્રાફમાં ભાવાંતરની વાત લીધી છે બીજા ભાવનું જ્ઞાન થઈ શકે કે ન થઈ શકે તો કે થઈ શકે જ્ઞાનની નિર્મળતાને લઈને એ જ્ઞાન થવું સંભવિત છે હવે એક બીજી વાત છે અહીંયા પ્રત્યેક ઠેકાણે તીર્થંકર ભિક્ષાર્થે જતા સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવા યોગ્ય નથી અથવા શાસ્ત્રમાં કહેલા વાક્યનો તેવો અર્થ થતો હોય તો તે સાપેક્ષ છે લોકભાષાના એ વાક્ય સમજવા યોગ્ય છે શું શાસ્ત્રમાં આવે કે તીર્થંકર જ્યારે મુનિ દશામાં હોય ત્યારે ભિક્ષાર્થે કોઈ ગામમાં કોઈ નગરમાં પધારે જે જે ગામમાં કે જે નગરમાં જાય ત્યાં દેવો રત્નવૃષ્ટિ કરે કે સોનાની સોના સુવર્ણવૃષ્ટિ કરે શું સોનાનો વરસાદ કરે સોનાની લગડીઓ એમ શાસ્ત્રમાં આવે તો એવું દર વખતે બનતું જ હોય એમ ખરેખર નથી હોતું ક્યારેક એવું બનતું હોય પણ દર વખતે પ્રત્યેક વખતે એવું બનતું હોય એવું કોઈ જરૂરી નથી એટલે એનો અર્થ મર્યાદિત છે સાપેક્ષ છે એટલે મર્યાદિત છે અને લોકભાષામાં એટલે શું છે કે જ્યાં મોટા પુરુષ પધારે ત્યાં સામાનો પુણ્યોદય હોય તો જ પધારે ને એમ સમય ને એ ગામને ધન્ય છે તીર્થંકર જેવા મહાપુરુષ પધારતા હોય તો એ ગામને ધન્ય છે જેને ત્યાં આહાર લઈએ એ લોકો ધન્ય છે એમ બધું આવે ને એમ લોકભાષામાં એ વાત છે રૂડા પુરુષનું આગમન કોઈને ત્યાં થાય તો તે જેમ એમ કહે કે આજે અમૃતના મેં વીઠા એમ જ કહે ને અમારે તો આજે અમૃત વર્ષાભાઈ અમારે ત્યાં પધાર્યા એટલે અમારે તો આજે અમૃત અમૃતનો વરસાદ થયો એટલે કંઈ કે અમૃતનો વરસાદ નથી થયો હતો પણ કહેવાનો છે કે અમે મમ્મીને બહુ આનંદ મંગળ અમારે ત્યાં થઈ ગયું બહુ આનંદ મંગળ થઈ ગયું એમ શું તો તે કહેવું સાપેક્ષ છે યથાર્થ છે સાપેક્ષ છે ને યથાર્થ છે તથાપિ શબ્દના ભાવાર્થે યથાર્થ છે શબ્દના પરભારા અર્થે યથાર્થ નથી શબ્દ પ્રમાણે અર્થ નહીં લેવો ભાવાર્થ લેવો એનો તેમજ તીર્થંકરાદિકની ભિક્ષા સંબંધમાં તેવું છે તથાપિ એમ જ માનવું યોગ્ય છે તેમજ તીર્થંકરાદિની ભિક્ષા સંબંધમાં તેવું છે એટલે ત્યાં ભિક્ષા જેને ત્યાં થઈ હોય એના સંબંધમાં આગમન જેને ત્યાં થયું હોય એના સંબંધમાં એમ જ માનવું યોગ્ય છે કે આત્મ સ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવના જોગે તે બનવું અત્યંત સંભવિત છે એટલે એવું બને પણ ખરું ન જ બને એમ નહીં અને પ્રત્યેક વખતે બને એમ પણ નહીં તેમ એ ન બને અસંભવિત છે એમ પણ નહીં એવા મહાપુરુષ હોય તો રત્ન વર્ષા થાય સુવર્ણ વર્ષા થાય એમય બને અને ખાસ કરીને તો જ્યાં એમનો જન્મ થવાનો હોય ત્યાં તો 9 મહિના પહેલા એ બધી શરૂઆત થાય છે એટલે ત્યાં કોઈ દુર્ભિક્ષ ન થાય એટલે દુકાળ ન પડે પછી ત્યાં કોઈ દરિદ્ર ન રહે જ્યાં એ પધારવાના હોય ત્યાં કોઈ માણસ દરિદ્ર ન રહે એમ બધું બને છે એ દેવો જે રત્નવૃષ્ટિ કરે, સુવર્ણવૃષ્ટિ કરે, એને લઈને બધા શ્રીમંત થઈ જાય એમ કેવું છે. નગરજનો પણ બધા સુખી 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 થઈ જાય એમના આગમનથી. આત્મ સ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવના યોગે તે બનવો અત્યંત સંભવિત છે. સંભવિત છે એમ ના લખ્યું, અત્યંત સંભવિત છે. બહુ સરસ વાત લખી છે આજે એમણે. સર્વત્ર એમ બન્યું છે એમ કહેવાનો અર્થ નથી. બધે ઠેકાણે બધી વખતે બન્યું છે એમ કહેવાનો અર્થ નથી. એમ બનવું સંભવિત છે, એમ ઘટે છે એમ કહેવાનો અર્થ છે, હેતુ છે. આશય, હેતુ એટલે આશય, એમ આશય છે. શું સર્વ મહત પ્રભાવના જોગ પૂર્ણ આત્મ સ્વરૂપ જે જ્યાં છે ત્યાં આધીન છે એ નિશ્ચયાત્મક વાત છે. નિસંદેહ અંગીકારવા યોગ્ય વાત છે. શું છે સર્વ મહત પ્રભાવના જોગ પૂર્ણ આત્મ સ્વરૂપ જ્યાં છે ત્યાં આધીન છે. મોટામાં મોટો પ્રભાવના યોગ, સર્વ પ્રકારના જેટલા મોટા પ્રભાવના યોગ હોય જ્યાં પૂર્ણ આત્મ સ્વરૂપ છે એને આધીન છે. જ્યાં પૂરી પવિત્રતા હોય ત્યાં સર્વ પ્રકારના પ્રભાવના યોગ જો ઉપસ્થિત હોય જ એમ કે છે. કેમ કે એવા પ્રભાવના યોગને રહેવાનું આથી સારું ઠેકાણું બીજે ક્યાં મળે એમ કેવું છે. જ્યારે બીજા સાધારણને પણ જો લબ્ધિ રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થતી હોય તો પછી જે પૂર્ણ પવિત્ર હોય એને રિદ્ધિ સિદ્ધિને લબ્ધિ કેમ ન હોય. હોય જ એમ, ન હોવાનો સવાલ નથી, હોય જ. પણ એમની એક વિતરાગતાની વિશેષતા છે કે એમના એના સામુ એ જોતા નથી, એથી એ ઉદાસ છે અથવા ઉપેક્ષિત રહે છે. પૂર્ણ આત્મ સ્વરૂપ જ્યાં વર્તે છે ત્યાં જો સર્વ મહત પ્રભાવના જોગ વર્તતા ન હોત તો પછી તે બીજે કયે સ્થળે વર્તે. ઇતિહારું કયું ઠેકાણું છે એમ કે છે કે વર્તે. ઇતિહારું તો કોઈ જગતમાં ઠેકાણું નથી, આ તો પૂર્ણ પવિત્ર છે. એટલે કેવળી ભગવાનને, પૂર્ણ આત્મ સ્વરૂપ એટલે કેવળી ભગવાન, કેવળી ભગવાનને બધા અતિશય હોય છે. કોઈ દેખાય ન દેખાય એની સાથે સંબંધ નથી, બધા અતિશય એમને છે એમ લઈ લેવું તે વિચારવા યોગ્ય છે, એમ વિચારવા યોગ્ય છે. તેવું તો બીજું કોઈ સ્થળ સંભવતું નથી. ત્યાં સર્વ મહત પ્રભાવના જોગનો અભાવ થશે ત્યારે સંભવતો નથી, ત્યારે સર્વ મહત પ્રભાવના જોગનો અભાવ થશે. પૂર્ણ આત્મ સ્વરૂપનું પ્રાપ્ત થવું એ અભાવરૂપ નથી, તો પછી મહત એવા પ્રભાવના જોગનો અભાવ તો ક્યાંથી હોય. એ તો એની નીચેની દરજ્જાની વાત છે એમ કે છે. અને જો કદાપી એમ કહેવામાં આવે કે આત્મ સ્વરૂપનું પૂર્ણ પ્રાપ્ત થવું તો ઘટે છે, મહત પ્રભાવના જોગનું પ્રાપ્ત પણ ઘટતું નથી, તો તે કહેવું એક વિસંવાદ સિવાય બીજું કાંઈ નથી. એ તો એક વાદ વિવાદ કરવાની વાત થઈ, બાકી અમને તો એ વાત બેસતી નથી. જ્યાં પૂર્ણ પવિત્રતા પ્રગટે ત્યાં પુણ્ય તો એની પાસે કાંઈ નથી. આ તો બધો પુણ્ય યોગ છે. રિદ્ધિ સિદ્ધિને લબ્ધિ પ્રગટે એ તો બધો પુણ્યનું ફળ છે. હે, અનાજ સારામાં સારું થાય એનું એનું ઘાસ પણ સારામાં સારું ઊંચી ક્વોલિટીનું જ થાય. નબળા ઘાસમાં સારું અનાજ ક્યાંથી હોય એમ. એટલે એમાં કાંઈ મૂળ શું છે, બાહ્ય દ્રષ્ટિવાન જગતજીવોને આ બધું રિદ્ધિ સિદ્ધિને લબ્ધિની મહત્તા ગણી છે, એટલી પવિત્રતાની મહત્તા નથી એમ વાત છે. એટલે ધ્યાન એ દોરે છે કે એમાં કાંઈ નથી, એના કરતાં તો ઘણી આગળની વાત છે. જેને પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થાય એને સમસ્ત પ્રકારની રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ તો એના ચરણમાં આળોટે છે, એમ છે ખરેખર. એટલે એ પ્રશ્ન જ નથી રહેતો કે હોય કે ન હોય, પ્રશ્ન જ રહેતો નથી. કારણ કે તે કહેનાર શુદ્ધાત્મ સ્વરૂપના મહત્વનાથી અત્યંત હીન એવા પ્રભાવના જોગને મહત્વ જાણે છે. તો સરસ અભિપ્રાય આપ્યો છે. શુદ્ધાત્મ સ્વરૂપનું જે મહત્વપણું છે એનું જે મોટાપણું છે, એનું જે મૂલ્ય છે, એનાથી તો અત્યંત હીન એવો પ્રભાવના જોગ છે એને એ મોટો જાણે છે. ત્યારે એમ કે છે કે હોય તેને ન હોય, કેવડીને પણ અતિશય હોય કે ન હોય, લબ્ધિ હોય કે રિદ્ધિ સિદ્ધિ હોય કે ન હોય, કોને ખબર છે. તો કે છે કે તો ભાવ એ તો અત્યંતહીન છે. પૂર્ણ પવિત્રતા પાસે રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ તો અત્યંતહીન છે એમ કે છે. હવે એ હોય ન હોય એનો પ્રશ્ન કેમ ઉઠ્યો, એનું મહત્તા તને કેમ એટલી બધી આવી ગઈ એમ કે છે. એ મહત જાણે છે અને અંગીકાર કરે છે અને તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મ સ્વરૂપનો જાણનાર નથી. તે વક્તા તેમ કહેનારો આત્મ સ્વરૂપથી અજાણ્યો છે, એ આત્માના સ્વરૂપથી જ અજાણ્યો છે. નહીતર આત્મા કેટલો મહાન છે એ એને સમજાવ્યું હોય તો એને રિદ્ધિ સિદ્ધિ લબ્ધિને આવો આવો તર્ક એને ઊંટો તર્ક એને આવે જ નહીં એમ કે છે. એ ચર્ચા કરી છે પવિત્રતા અને પુણ્યની ચર્ચા કરી છે. એવું બને છે કે કોઈ કોઈ જીવોને પૂર્વકર્મના યોગે દારિદ્ર્ય આદિ રોગ આદિ હોઈ શકે છે, પણ એ પૂર્વકર્મનો સંચિત કર્મનો ઉદય આવે એટલું મર્યાદિત હોય છે. નવા કર્મ એને એવા નથી બંધાતા. મિથ્યાત્વ અવસ્થામાં જે એવા કર્મો બંધાણા હોય એનો ઉદય જ્ઞાન દશામાં આવે અને એ જ્ઞાન દશામાં નહીં મુનિદશા સુધી પણ આવે. મુનિરાજને પણ મહામુનિરાજ હોય ને મહારોગ થાય. સનતકુમાર ચક્રવર્તી થાય એને પણ કોઈ પ્રાણી મારે ફાડી ખાય અને એમના દેહનો અગ્નિ સંસ્કાર કરવા કોઈ હોય નહીં ત્યાં. ગુરુદેવને બહુ વિરાગ આવતો ત્યારે એવું બધું ગાતા, ચલો સખી વહા જાઈએ જાન અપના કોઈ, શરીર ભખે જનાવરા મોવાને રોવે કોઈ. એ મરી ગયા પછી એને રોનારે કોઈ ન હોય, એક જણ આંસુ પાડનાર ન હોય અને એનું શરીર જાનવર ખાઈ જાય. અમારે તો ત્યાં જવું છે એમ કે. કેટલી નિરપેક્ષ વૃત્તિ છે એમને, નિરપેક્ષ વૃત્તિનું પ્રકાશક છે વાક્ય કે અમને કોઈ અપેક્ષા નથી. હું તો જંગલમાં ચાલ્યા જઈએ જ્યાં કોઈ આપણું ન હોય ત્યાં ચાલ્યા જઈએ, ત્યાં ભલે ને શરીર પડી જાય ને કોઈ રોનારું ન હોય ને શરીર ભલે જાનવર ખાઈ જાય, પણ આવું જાઉં ત્યાં ત્યાં જવું છે એમ કે એવા વૈરાગ્ય. પણ એ પૂર્વ ભવ પૂરતું વર્તમાન ભાવમાં મર્યાદિત હોય છે. એક જ ભાવમાં એવું બને છે, ત્યાર પછીના કોઈ ભાવમાં એવું નથી બનતું. સિદ્ધાર્થ દેવલોકમાં જાય અને એ દેવલોકમાં પણ એ સાધારણ દેવ ન હોય, એ કોઈનું અનુચરણ, મોટા દેવને કોઈ નોકરી કરવાની કે અનુચરણ કરવાનું કે કોઈ ચાકરી કરવાની કે કોઈ જે હજુરિયાત કરવાનું ન હોય, એને નીચે હોય બધા, એને માથે કોઈ ન હોય, એવા મોટા દેવ થાય. પછી મનુષ્ય થાય તો એ રાજા મહારાજા ને શ્રીમંત ને ત્યાં જન્મે, પછી કોઈ પ્રકાર નથી બનતો, કેમ કે પછી કોઈ નબળા ભાવ નથી હોતા, નબળા પરિણામ નથી હોતા, તો નબળા ફળ નથી હોતા, એમ છે. પૂર્વ થઈ ગયું એ થઈ ગયું, એ વર્તમાનમાં જ્ઞાન દશા હોય તો ભોગવવું, ભોગવવામાં ક્યાં છે, ભિન્ન છે, અને નિર્જરાનું કારણ બનાવે છે, નિર્જરાનું નિમિત્ત બનાવે છે, પ્રયોગનું સાધન બનાવે છે. એ કાંઈ એમને તો કાંઈ છે નહીં, બીજા લોકો એમ જાણે અરે આમ થયું ને તેમ થયું, એને તો એ લાભનું જ કારણ છે, ઉપકારી જ છે, પ્રતિકૂળ ઉદય વધારે ઉપકારી છે, એવી રીતે ચાલે છે. હવે સ્વરૂપનો મહિમા કરે છે. તે આત્મ સ્વરૂપથી મહત એવું કાંઈ નથી, આત્માના સ્વરૂપથી જગતમાં કોઈ મોટી ચીજ નથી, સર્વોત્કૃષ્ટ અને પરમ ઉત્કૃષ્ટ એવું પોતાનું પરમાત્મ પદ અંદરમાં દરેકને છે, એવો આ સૃષ્ટિને વિશે કોઈ પ્રભાવના જોગ ઉત્પન્ન થયો નથી, ભૂતકાળમાં ઉત્પન્ન થયો નથી, અત્યારે કોઈ ઉત્પન્ન થયેલો છે નહીં, અને ભવિષ્યમાં ઉત્પન્ન થવાનો પણ નથી. ત્રણે કાળે કે જે પ્રભાવના જોગ પૂર્ણ આત્મ સ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય એવું ત્રણે કાળે નહીં બને, ત્રણે કાળે બનતું નથી, બન્યું નથી, બનવાનું નથી. તથાપિ તે પ્રભાવના જોગને વિશે વર્તવામાં આત્મ સ્વરૂપને કાંઈ કર્તવ્ય નથી, આત્માને તો કાંઈ પડી નથી, અને આત્મ સ્વરૂપમાં જે રમણતા કરે છે એને તો પ્રભાવના જોગની કાંઈ પડી નથી, એને ત્યાં કરવા યોગ્ય કોઈ કાર્ય જ નથી એ બાબતમાં, એમ તો છે. અને જો તેને તે પ્રભાવના જોગ વિશે કાંઈ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મ સ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિશે વર્તે છે. કેમ કે પુદ્ગલની રુચિ થઈ, પુણ્યના ફળની રુચિ થઈ, એને પુણ્યની રુચિ થઈ, એને રાગની રુચિ થઈ, એને આત્માની રુચિ ન હોય. આત્માની રુચિ એને રાગની રુચિ નહીં, રાગની રુચિ અને આત્માની રુચિની રુચિ બે જગ્યાએ કામ નથી કરતી. સવારે આપણે ચાલી ગયું, રુચિ એક જ પ્રકારે હોય, કાં તો રાગની રુચિ હોય એને સંસારની રુચિ છે, એને પુણ્યની રુચિ છે, એને પુણ્યના ફળની રુચિ છે, એ સંસારમાં પરિભ્રમણ કરશે. જેને આત્માની રુચિ છે એને રાગની રુચિ નથી, એને રાગના ફળની પણ રુચિ નથી. આ તો રાગનું ફળ છે, રિદ્ધિ સિદ્ધિને લબ્ધિ થઈ એ તો શુભરાગનું ફળ છે, એ કે આત્માની સાધનાનું ફળ નથી. હા, એવું બને છે કે સાધનાની સાથે સાથે અમુક પ્રકારનો એવો રાગ થાય તો એ ઉત્પન્ન થઈ જાય છે, હારે હારે અનાજમાં એ ખડ ઉગી જાય છે. ગુજરાતીમાં આપણે કહેવત છે, એડીને વાય શેરડી, શેરડીની વાય એડી, એમ કહેવાય છે. શું કહેવાય છે? શેરડીની પાછળ એરડી. એટલે શું કરે, શેરડીને પાણી બહુ જોઈએ, અને પાણી અત્યારે બધા પાઇપલાઇન થઈ ગઈ, નહીં તો ધોરિયા વાટે જાય. એટલે ધોરિયામાં પાણી છે ને, જે ધોરિયાની જેટલી જમીન હોય એ પાણી પીએ, એ તો પાણી ખૂબ પીએ, એ તો તરબતર જ રહીએ પાણીથી. એ ધોરિયાના કાંઠે આજુબાજુ એરડી વાવી દે, એને પાણી ન પાવું પડે, પાણી પાય શેરડીને, અને શેરડીને ભાઈ મળે એરડીને, એમ કે. એરડી એટલે શું, આ એરંડિયું તેલ નીકળે છે ને, કેસ્ટર સીડ, પછી એમાંથી કેસ્ટર ઓઇલ નીકળે છે. એ ખેતરમાં એરડી થાય વાડીમાં, એ વાવે ક્યાં, ધોરિયાને કાંઠે કાંઠે વાવી દે, એટલે એને જુદું પાણી ન પાવું પડે, એ જમીન જે ભીની થાય એનું પાણી એના મૂળિયા ખેંચે આપોઆપ. એ તો પાણી એટલું તો જમીનમાં જાય જ, કંઈ પાઇપલાઇન નથી તો એનું તો કંઈ કે લીકેજ વગર લીકેજનો સવાલ ઊભો થાય, તો જમીન પીએ જ પાણી, તો એ જમીનનું પાણી નકામું ન જાય તો એડી વાવી નાખે છે. તો કે ભાઈ શું થયું, શેરડીને વાય એડી. એ કહેવત એવી રીતે પડી છે, કે કોઈ મોટા પુરુષની સાથે રહેનારો હોય, સામાન્ય માણસ, તો પણ એને એનો લાભ મળતો હોય છે. પુરુષ કે કોઈ અમારામાં તો કાંઈ નથી, આ તો શેરડીને માં એરડીને લાભ મળે છે, અમારામાં શું છે એમ કે, અમે તો સાવ સામાન્ય છીએ. એમની સાથે એના એનો સંગ થયો છે એટલે હવે અમને થોડો ઘણો લાભ મળે છે એની માયામાં. કોઈ શ્રીમંત માણસ હોય, રાજા હોય, એની હારે કોઈ એનો વાણંદ હોય તો એને સરખી રીતે જ રાખે ને પછી જ્યાં જાય ત્યાં. ભાઈ આ તો એની સેવા કરનારો છે, એને જરા સરખી રીતે ખબર આપજો, એની સેવા એ કરે છે એમ કે. ઓલો તો સેવક સાધારણ માણસ હોય, પણ સેવક ન હોય ઓલા તો સરખી રીતે જ રાખે ને, એને એક લાડવા બે લાડવા વધારે ખબર આવે કે ભાઈ સેવા કરે છે, એને જરા એને તો ખબર આવવું જ જોઈએ વધારે. તો એ શું કે તો ભાઈ શેરડીને ભાઈ એડી છે અમારે તો એમ. પૂર્ણ પવિત્રતાની ભાઈ ભાઈ આ બધી લબ્ધિ ઉત્પન્ન થઈ જાય છે, રિદ્ધિ સિદ્ધિ ઉત્પન્ન થઈ જાય છે, એની કોઈ એવી કિંમત નથી એમ કે છે. એની કિંમત જો આકે, એની કિંમત આવે તો એ અજ્ઞાનને વિશે આવે છે, જ્ઞાનીને નથી આવતી. જ્ઞાનીને એની કિંમત ન હોય, જ્ઞાનીને એનું મહત્તા ન હોય એમ કે છે. એમ જાણીએ છીએ, કહેવાનો હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવના જોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થંકરને વિશે ઘટે છે અને હોય છે. તીર્થંકરને બધા જ પ્રભાવના જોગ હોય છે. 34 અતિશયમાં કાંઈ બાકી રહેતું નથી. 34 અતિશય કયા છે એમાં કોઈ બાકી નથી રહેતું, બધું આવી જાય છે. તથાપિ તેને વિશે વિકસાવવાનો એક અંશ પણ તેને વિશે ઘટતો નથી. એ પ્રભાવના યોગ પ્રત્યેનો એક અંશે પણ પરિણામ ન જાય. પૂર્ણ વિતરાગ છે તીર્થંકર તો, સ્વરૂપમાં લીન છે. કેમ સ્વરૂપમાં લીન છે? કે સ્વરૂપ એવું લીન થવા યોગ્ય છે માટે એમાં લીન છે. એ સ્વરૂપની લીનતા આગળ રિદ્ધિ સિદ્ધિમાં લીન થવાની એ પ્રકાર નથી. એવું નથી કે રિદ્ધિ સિદ્ધિમાં એ લીન થાય. તથાપિ તેને વિકસાવવાનો એક અંશ પણ તેને વિશે ઘટતો નથી. સ્વાભાવિક કોઈ પુણ્ય પ્રકાર વસાત સુવર્ણ વૃષ્ટિ ઇત્યાદિ થાય, વખતે પુણ્યોદય હોય, સુવર્ણ વૃષ્ટિ થાય, રત્ન વૃષ્ટિ થાય, દુકાળ હોય ત્યાં સુકાળ થઈ જાય, એમ કહેવું અસંભવિત નથી. ઇત્યાદિ થાય એમ કહેવું તે અસંભવિત નથી. એ સંભવિત છે, એવો ઉદય હોય તો એમ પણ થઈ જાય, અને એમ થાય તો તે તીર્થંકર પદને બાધારૂપ નથી. એવો પુણ્યનો પ્રકાર ઉપજે તો એમાં પછી વિતરાગને કાંઈ રાગ થઈ જાય કે એને બાધા આવે એવું કાંઈ નથી. એ તો સામું પણ જોતા નથી. આપણા 64 રુદ્ધિધારી વિધાન છે પૂજાનું, એમાં 64 પ્રકારના મુનિ દશાની અંદર રુદ્ધિધારી મુનિઓની વાત કીધી છે. એવી રુદ્ધિ હોય કે કોઈને એવો રોગ થયો હોય જે મટે નહીં એવો રોગ, અસાધ્ય રોગ થયો હોય, પણ એની હવા આવે ને, હવા એનાથી એને સ્પર્શીને જે હવાના પરમાણુ એને એને જ્યાં સ્પર્શે ત્યાં બધાનો રોગ વિયો જાય. કઈ નહીં, કઈ કરવું જ ન પડે. તો એ હવાના પરમાણુમાં એટલો પ્રભાવના યોગ હોય તો એના બીજા શરીરના પરમાણુમાં કેટલો બધો પ્રભાવના યોગ હશે. અનેક પ્રકાર લીધા છે રિદ્ધિ સિદ્ધિના. એ તો હજી છદ્મસ્થ અવસ્થાના લીધા છે, હજી પૂર્ણ કેવળ જ્ઞાન નથી થયું. તો તીર્થંકર જે પરમાત્મ પદ છે, અનેક અનેક જીવોના તારણહાર કહેવાય છે.
જગતગુરુ કહેવાય છે. શું એને તો બધા પ્રભાવના યોગ હોય એમાં શું હોય, વિચાર શું, એનો વિકલ્પ જ શું હોય, એમાં કઈ બીજો શંકા કરવા જેવો અવકાશ નથી. જે તીર્થંકર છે તે આત્મ સ્વરૂપ વિના અન્ય પ્રભાવ નાદીને કરે નહીં, અને જે કરે તે આત્મારૂપ એવા એવા તીર્થંકર કહેવા યોગ્ય નહીં એમ જાણીએ છીએ, અને એમ જ છે. તો પૂર્ણ વિતરાક છે. શું એ કોઈ બીજા પ્રભાવનો એને પોતે કરે નહીં, અને કોઈ એમ કે હું તીર્થંકર છું માટે આવો આવો હમણાં તમને ચમત્કાર દેખાડું. પ્રભાવનો યોગ સારો શબ્દ છે, ચાલુ ભાષામાં એને ચમત્કાર કહે છે કે હું તીર્થંકર છું, ચાલો હું તમને ચમત્કાર દેખાડી દઉં. તો કે તીર્થંકર હોય નહીં, તીર્થંકર નહીં, જ્ઞાની એ ન હોય એમ. કેમ કે જ્ઞાનીને કાંઈ ચમત્કારની કિંમત નથી, હોય તો તે હામો જોતા નથી. હા, દર્શન મોહની વૃદ્ધિનું કારણ છે. મુમુક્ષુ તો દર્શન મોહને ઘટાડનાર છે, વધારનાર નથી. કે એ વાત ચમત્કારને રિદ્ધિ સિદ્ધિને અનુસરીને સ્પષ્ટ કરી, વિતરાગતાને સાથે મીંડવીને. હવે એક બીજી વાત કરે છે, આ કાળને વિશે મુક્તિ ન હોય એમ કે છે. જીનના કહેલા શાસ્ત્ર જે ગણાય છે, છે કે કેમ એ પછી વાત છે. પ્રસિદ્ધ તો સ્વતાંબર શાસ્ત્રો વધારે થયા, સૌરાષ્ટ્રની અંદર તો ક્યાં દિગંબર શાસ્ત્ર મળતું નહોતું કોઈ. જીનના કહેલા શાસ્ત્ર જે ગણાય છે તેને વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે, કે અત્યારે અમુક અમુક વસ્તુ હોય નહીં, બને નહીં એવા કેટલાક બોલ છે, અને તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાનાદિ 10 બોલ છે. કેવળ જ્ઞાનને અનુસરીને એવા 10 બોલ છે, અને તે 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે. શું છે, કેવળ જ્ઞાન ન હોય તો એને ચરમ શરીર ન હોય, એને વજ્રનારા સહન ન હોય, એવી જાતના 10 બોલ હોય એને અનુસરીને જ તે. શું કેવળ જ્ઞાનને અનુસરીને એના જે અવિનાભાવી પરિસ્થિતિ છે શરીર આદિની, એવા 10 બોલ છે. એ 10 બોલનો કહેવાનો આશય શું છે, કે કેવળ જ્ઞાન ન હોય અત્યારે, સર્વથા મુક્તપણું ન હોય. તે 10 બોલ પ્રાપ્ત હોય અથવા તેમાંનો એક બોલ પણ પ્રાપ્ત હોય તો તે ચરમશરીરી જીવ કહેવો ઘટે એમ જાણીને તે વાત વિચ્છેદરૂપ ગણી છે. ચરમશરીરીવાળાને જેટલા બધા પ્રકાર હોય એ બધા પ્રકારનો નિષેધ કર્યો છે, એક હોય તો એને ચરમશરીરી ગણાય, તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાસે છે, અને એમ જ છે, એમાં પણ એકાંત ન લેવું એમ કહે છે. શું કે આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય, તો એ તો આ કાળે આ ક્ષેત્રે આ કાળે જન્મા હોય અને આ ક્ષેત્રે જન્મા હોય એની વાત છે, એટલે મર્યાદિત વાત છે. બાકી તો 3 કેવડી આ કાળે જ થયા ને, પંચમ કાળમાં 3 કેવડી થયા, પણ એ જન્માતા 4 કાળમાં. કારણ કે ક્ષાયિક સંકિતનો એને વિશે નિષેધ છે, તે ચરમ શરીરને જ હોય એમ તો ઘટતું નથી. હવે એ 10 બોલમાં એક ક્ષાયિક સંકિતનો પણ નિષેધ છે, કે અત્યારે કોઈને ક્ષાયિક સંકિત ન થાય, અને તે ચરમ શરીરને જ હોય એમ તો ઘટતું નથી. એ ક્ષાયિક સંકિત વાળો ચરમ શરીર હોય જો 3 ભાવ હોઈ શકે છે, ક્ષાયિક સંકિત છેલ્લા શરીર વાળાને હોય એમ નથી. ઓલી વાત જે 10 છે એ તો કેવળ જ્ઞાનને અનુસરીને છે. ક્ષાયિક સંકિતને તેજ ભાવમાં કેવળ જ્ઞાન થાય, ક્ષાયિક સંકિતને એવો તો કોઈ નિયમ નથી, તો પછી એ બોલને વિચ્છેદ જવાનું કારણ નથી રહેતું, એમ કે છે. અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણીક સાયિક સમકીર્તિ છતાં ચરમ શરીરી નહોતા. સાયિક સમકીર્તિ હોય અને ચરમ શરીરી ન હોય એ તો ઇતિહાસ બોલે છે. અને એમાં શ્રેણીક રાજાનો પુત્ર છે કે જે આવતા આવતા પહેલા તીર્થંકર છે, આવતી 24ના. હવે પછીના જે 24 તીર્થંકર થવાના છે અહીંયા આ ભરત ક્ષેત્રમાં, એમાં પહેલા તીર્થંકર આ શ્રેણીક રાજા થવાના છે. ને એમને થયું છે સાયિક સમકીર્તિ થયું છે, છતાંય ચરમ શરીરી નથી. એવું તે જ જીન શાસ્ત્ર ને વિશે પાછું કથન છે. સાયિક સમકીર્તિનો નિષેધ બતાવે છે, પાછું કથન છે ખરું. જીનકલ્પી વિહાર વ્યવચ્છેદ એમ શ્વેતાંબરનું કથન છે, દિગંબરનું કથન નથી. જીનકલ્પી એટલે શું? એવા મહામુનિ હોય કે જે જંગલમાં એકલા જ રહે, બીજા મુનિનો સંગ ન કરે, એને જીનકલ્પી કહે છે. એવા બે ભેદ છે, એક જીનકલ્પી અને એક સ્થવિર કલ્પી કહે છે. તત્વા સૂત્રમાં એ બધું આવે છે, તત્વા સૂત્રમાં વાંચ્યું એને ખબર હોય. જીનકલ્પી અને સ્થવિર કલ્પી એવા મુનિના બે ભેદ છે. જે સ્થવિર કલ્પી મુનિઓ છે એ બધા સત્સંગમાં આપસમાં સંઘમાં રહીએ, આચાર્યની સાથે રહીએ, ગુરુની સાથે રહીએ, પોતાના બીજા સાધુઓની સાથે રહીએ, પણ એકલા ન રહીએ. જીનકલ્પી છે એ એકલ વિહારી હોય છે. ત્યારે શ્વેતાંબર શાસ્ત્રમાં શું નાખ્યું, કારણ કે શિથિલાચારમાંથી મત ઉભો થયો છે ને, કે અત્યારે જીનકલ્પી કોઈ હોય જ નહીં, એનો વિચ્છેદ વ્યવચ્છેદ બતાવી દીધો. જેમ કેવળ જ્ઞાન ન હોય તો કે જીનકલ્પી ન હોય, જાઓ. દિગંબરમાં એ વાત નથી, અત્યારે પણ જીનકલ્પી હોય મને શું એમ કીધું. એટલે એમ કહીને એમણે દિગંબરનો કથનને અનુમોદ્યું છે, શ્વેતાંબર કથનને અનુમોદ્યું નથી. જુઓ કેવું નીકળે છે આમાંથી. એ તો શ્વેતાંબર શાસ્ત્રનું વચન છે, શાસ્ત્ર વચનને અનુમોદ્યું નથી. તો શાસ્ત્રને અનુમોદ્યું નથી એમ થઈ ગયું કે નહીં? આવ્યું કે ન આવ્યું? સ્પષ્ટ આવ્યું છે, જરાક ઝીણી નજરથી જોવું જોઈએ. શું એ શ્વેતાંબરનું કથન છે? શું દિગંબરનું કથન નથી? સર્વથા મોક્ષ થવો એમ આ કાળે બને નહીં એમ બેનો અભિપ્રાય છે. એ બંને કહે છે આ કાળે આ ક્ષેત્રે જન્મેલાનો સર્વથા મોક્ષ ન થાય, એ દિગંબર શાસ્ત્ર પણ કહે છે. તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. આ સર્વથા આ કાળે સર્વથા મોક્ષ નથી શું, પણ એ અત્યંત એકાંતપણે કહી શકાય એવું નથી. સર્વથા મોક્ષ એમ આ કાળે બને નહીં એમ બેનો અભિપ્રાય છે, પણ સર્વથા નથી તો આ કાળે ત્રણ ગયા કે ન ગયા, એટલે સર્વથા ન લેવું, કોઈ અપેક્ષા એ લેવું. ચરમ શરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, માનો કે કેવળ જ્ઞાન નથી તો ચરમ શરીરીપણું નથી, માન્યું ચાલો. તથાપિ અશરીરી ભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવ નહીં એ ચરમ શરીરીપણું નહીં પણ સિદ્ધપણું છે. શરીરને શું માંડવી હતી કે તમે કથા માંડી શરીરની, પણ અમારે કથા કરવી છે આત્માની, એમ કે છે. શું હું કેવી સરસ લાઈન પકડી છે એમણે ફરીથી. માનો કે જાણીએ એટલે માનો કે ચરમ શરીરીપણું આ કાળમાં નથી, માન્યું ચાલો, કેવળ જ્ઞાન નથી એટલે. તથાપિ અશરીરી ભાવ પણ આત્મસ્થિતિ છે, આત્મામાં લીન થાય ત્યારે આત્મા પોતે અશરીરી છે. લીન ક્યારે થાય કે અશરીરી ભાવ એવો તદરૂપ થઈ ગયો હોય ત્યારે લીન થાય. તો અશરીરી ભાવ પણ આત્માની સ્થિતિ થઈ ગઈ, સ્થિરતા થઈ ગઈ, ત્યાં લીન થઈ ગયા. તો પછી ભાવ નહીંથી દ્રવ્ય નહીં અને ભાવ નહીં, બે ભાવ આવે છે. દ્રવ્ય ભલે અશરીરીપણું ન થાય, ભાવે તો અશરીરીપણું થઈ ગયું. દ્રવ્ય ભલે અશરીરીપણું એટલે સિદ્ધપદનો મોક્ષ ન થયો, ભાવે તો થઈ ગયો એમ કે છે. અને જો ભાવે અશરીરીપણું થઈ ગયું તો એ ચરમ શરીરીપણાથી આગળની વાત છે. ચરમ શરીરીપણું તો હજી અહીંયા રહ્યો છે, હજી સિદ્ધાલયમાં નથી પહોંચ્યો. ચરમ શરીરી જીવ હજી લોકમાં છે, હજી સિદ્ધાલયમાં નથી પહોંચ્યો, હજી મનુષ્ય ક્ષેત્રમાં છે. અને આ તો કે છે અમારે સિદ્ધપણું છે, અમે તો સિદ્ધાલયમાં બિરાજમાન થઈ ગયા. ક્યાં? સિદ્ધાલયમાં અત્યારે જ બેસી ગયા છીએ અમે તો. એવું સિદ્ધપણું છે. અને તે અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી તેમ કહેવા તુલ્ય છે. જા એવો અશરીરી ભાવ અમને વર્તે છે એમ કે છે. એટલે કોઈ એમ કે આ કાળે એવો અશરીરી ભાવે કોઈને ન થાય તો પછી અમે જ નથી એમ કહેવું પડે, કેમ કે અમારે તો છે અશરીરી ભાવ. જા એટલે આ બધા જે દસ બોલનો વ્યચ્છ વ્યવચ્છેદ ગયો અને ફળાનું નીકળ્યું એની ચર્ચામાં ઉતરવા કરતા સ્વરૂપમાં લીન થાવ અમે એમાં છીએ. વાતને ત્યાં લઈ ગયા પછી કે આ બધે વાદ વિવાદ કરવાનો વિષય નથી, હોય કે ન હોય, કયા શાસ્ત્રમાં શું કીધું, ફળાનું ઢીંકણું કાંઈ જવા દો એ વાતને. અશરીરી ભાવે સિદ્ધપદમાં બિરાજમાન થઈ જાઓ. જાઓ કાંઈ કોઈ તમારે બોલ જોવાની જરૂર હોય કે ન હોય, એ માથાપૂટમાં એ પંચાયતમાં પડવાની જરૂર નથી. ખોટી માથા પચીસી છે એ બધી. વિશે શું કહીએ, એ કેવળ એકાંત નથી. કદાપી એકાંત હોય તો પણ, કેવું સરસ લખે છે, કદાપી એકાંત હોય તો પણ આગમ જેણે ભાખ્યા છે તે જ આશય સત્પુરુષે કરી તે ગમ્ય કરવા યોગ્ય છે અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે એ જ વિનંતી. શું કીધું, કોઈ કોઈ વાત આગમમાં કોઈ એવી હોય કે જેનો તોડ કાઢવામાં વાદ વિવાદ થાય એવું હોય તો કે એ તો જેને આગમ લખ્યા છે ને એને એના પેટમાં વાત શું રાખી છે. એ જેને ગમ્ય થાય, આગમ જેને ભાખ્યા છે તે જ આશય સત્પુરુષે કરી તે ગમ્ય કરવા યોગ્ય છે. એને જ પૂછવું જોઈએ કે આપે આ લખ્યું એમ આપનો આશય શું છે, કયા આશયથી આપે આમ લખ્યું છે, અને તો જ એ સમજાય, યથાર્થ સમજાય. બાકી બીજી કલ્પના ન કરવી એમ કીધું. એવી વાતોમાં બીજાએ બીજી કલ્પના ન કરવી. કોઈ એવી ગૂઢ વાત હોય, રહસ્યવાળી વાત હોય તો એમ રાખો કે જેમણે લખ્યું છે એ સત્પુરુષ દ્વારા જ એ આશયને ગમ્ય કરવો, કેમ આપનો આશય આપ જ કયો, અમારી પહોંચ નથી એમાં. ગુરુદેવ મહાન આચાર્યોના શાસ્ત્રો વાંચતા ત્યારે કોઈ વાર એવું કહેતા કે આમાં તો ઘણું ઊંડાણ છે, અમારી જેટલી શક્તિ છે એટલું કાઢીએ છીએ આમાંથી. ઊંડાણ તો ઘણું છે એમ ચોક્કસ ભાષે છે, પણ અમારી શક્તિ મર્યાદિત છે, ઊંડાણીથી વધારે છે. અને તેમાં પણ જેટલું જ્ઞાનમાં ભાસે છે એટલું કહેવાતું નથી, એટલે આ હા હા કરીને મૂકી દઈએ છીએ. હા, જ્ઞાનમાં તો ઘણું ભાસે છે, એટલું ભાષામાં આવવું સંભવિત નથી. અને જ્ઞાનમાં ભાસે છે એના કરતા ઊંડાણ લખાણમાં ઘણું છે એમ ભાષે છે એમ કહેતા. એટલે આગમ છે એ જેણે લખ્યા છે, એ આગમ લખનાર જે મહાપુરુષ હોય એની પાસેથી આગમ સમજો એ વાત આખી બીજી થઈ જાય. કેમ કે આશય તો મર્મ તો એમના હૃદયમાં હોય છે અને એ હૃદય કોઈ પકડી શકે કોઈ ન પકડી શકે, કોઈ કેટલે ઊંડે જાય કોઈ કેટલે ઊંડે જાય, જેવી જેની પહોંચ. અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. એવી રીતે મધ્યસ્થ થવું તો આત્માને લાભ કરવાનું કારણ છે. કોઈ પોતાના મતથી વાતને ખેંચી જવી એમાં લાભ નથી. એ જ વિનંતી છે ગોસળિયાને યથા યોગ્ય એમ કરીને અહીંયા 411મો પત્ર સમાપ્ત થાય છે. પછી 413મો પત્ર છે નાનો, 25મા વર્ષનો છેલ્લો પત્ર છે 413મો. આપણે આ શોભના બીજા જે પત્રો બે વાંચવાના હતા સૌભાગભાઈના, એ આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું. આ શોધ છઠાવી ગઈ છે ને એટલે આવતીકાલના સ્વાધ્યાયમાં જરા યાદ કરજો, એટલે પહેલાં એ પત્રો વાંચશું પછી 413 લઈશું.